તારીખ 12/1/1992 શ્રી દ્રવિડ દ્રષ્ટિ પ્રકાશના બોલ નંબર 164-166 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 84.
સાગર તક ચિંતન મનન કરતે હૈ ફિર ભી કેવલ જ્ઞાન ઓર ઇધર અંતર્મુર્ત એકાગ્રતા હોને પર કેવલ જ્ઞાન હો જાતા હૈ જાણને સે એટલે જાણપણે સે પ્રેરણ સિદ્ધિ નહીં હોતી લીનતા સે સિદ્ધિ હોતી સર્વાર સિદ્ધિના દેવો ક્ષાયક સમ્યક દ્રષ્ટિ હોય છે જ્ઞાની નથી ના ક્ષાયક સમ્યક દ્રષ્ટિ હોય છે અને એમનો આયુષ્ય 33 સાગરનું હોય છે 33 સાગર સુધી એ તત્વચર્ચા ધર્મચર્ચા કરે છે આ સિવાય એમને બીજી કોઈ પ્રવૃત્તિ નથી હોતી મહાત્મા જીવો છે બધાય બધા અહમ ઇન્દ્ર છે કોઈ નાના મોટા નથી બધાના પુંજ સરખા છે અહમ ઇન્દ્ર છે એનો અર્થ શું છે
બધાના પુંજ સરખા
શ્રેષ્ઠ પુંજ છે અને બધાના પુંજ શ્રેષ્ઠ ઊંચી નીચે નથી ત્યાં સરવાર સિદ્ધિમાં ઊંચી નીચે નથી એ બધા ધર્માત્માઓ ધર્મ ચર્ચા 33 સાગરના આયુષ પર્યંત કર્યા કરે છે બીજી પ્રવૃત્તિ જ નથી ત્યાં
અવિરત કર્યા જ કરે
આહારની પ્રવૃત્તિ નથી નિંદ્રાની પ્રવૃત્તિ નથી આહાર નિહાર નિંદ્રા રળવું કમાવાની પ્રવૃત્તિ નથી એમ ત્યાં દેવીઓ અપસરાઓ નથી એ કોઈ અશુભ પ્રવૃત્તિ નથી એને જેમ મુનિરાજને અશુભ પ્રવૃત્તિ ન હોય એમ ત્યાં કોઈ અશુભ પ્રવૃત્તિ નથી 33 સાગર સુધી ધર્મ ચર્ચા કરે પણ હજી 3 કષાયનો સદભાવ છે એક જ અનંતાનું મંદિર ગયું છે એમને એ ધર્મ ચર્ચાથી ઘણું જાણ પણ મળે છે બહુ સૂક્ષ્મ વિષયો ચર્ચાય છે 33 સાગર સુધી ચર્ચાય પણ કોઈ વિષયનું પુનરાવર્તન ન થાય
કોઈ વિષયનું પુનરાવર્તન
ન થાય કાલે આજની ગાથા ફરીને લીધી એમ નથી ત્યાં એટલો વિશાળ સૂક્ષ્મ હોય એટલા સૂક્ષ્મ સ્વભાવોની કરતા આવે વસ્તુના સ્વરૂપે અનંત ગુણધર્મ તો અનંત છે ને અનંત ગુણધર્મની એની કરતાઓ ચાલે 33 સાગરો પણ સુધી ચાલે 5મો ગુણ સ્થાન નો આવે અનંતાનું મંદિર છે ટળ્યું છે પણ બીજી પ્રત્યાખ્યાન અને અપ્રત્યાખ્યાનમાંથી કાંઈ ન થાય એમ મંદિર જાય શું કેવું છે અને મુનિરાજના આયા મનુષ્ય પર્યાયમાં 3 કષાયનો અભાવ છે જ્યાં લીનતા કરે તો અંતર્મુખમાં કેવો 45 મિનિટમાં કેવું નહીં તો વધુ બધું 48 મિનિટ બાકી તો એથી ઓછા કાળમાં પણ થઈ શકે સિદ્ધાંત એ છે કે જ્ઞાનની વિશાળતા એ લાભનું કારણ નથી પણ સ્વરૂપની લીનતા લાભનું કારણ છે એમાં શાંતિ વધે છે એમાં સુખ પ્રગટ થાય છે જ્ઞાનની વિશાળતા એનો એ રાગ લંબાઈ છે એનો તત્વ ચર્ચાનો બીજો રાગ તો ત્યાં છે ને એ તત્વ ચર્ચાનો જે રાગ છે એ લંબાઈ છે શું છે કે રાગ છે ને આખરમાં એ રાગ છે, ભંગ ભેદ માં વિસ્તાર તો ભંગ ભેદ નો છે, એ ભંગ ભેદ નો રાગ છે. અપેક્ષા રાખે એવો નથી. કેવો છે આત્મા ભેદ? આત્મામાં ને આત્મામાં જે ભંગ ભેદ છે એની અપેક્ષા પણ એની નથી. બીજી અપેક્ષા તો એને છે ને,
પ્રશ્ન એક થાય કે શુદ્ધ ઉપયોગ માં આવતા હશે કે નહીં ચોથું ગુણ?
અનેક વાર આવે, અનેક વાર આવે ચોથો ગુણ,
શુદ્ધ ઉપયોગ
છતાં પ્રતિબંધક ત્યાં કોણ છે? એમને રાગ છે. સાધક ને સાધક દર્શન સરખામણી સરવાર સુધીમાં તો મુનિ સિવાય જાય બરાબર, એટલા ઊંચા પણ તો બીજા ના હોય નઈ, તથા પાંચમા ગુણ સ્થાન વાળા ના હોય નઈ.
એમાં
શું છે, એક કરોડપતિ માણસ હોય, આપણે દાખલો લઈએ, કરોડપતિ થતા વાર લાગે કે ન લાગે કે તરત ને તરત થઈ જાય? હે, મારા ધંધા વેપાર નો હોશિયાર હોય, કમાણી શરૂ થઈ હોય, પણ કરોડપતિ થતા એને વાર લાગે. એમ એક વાર થી નીકળ્યા હતા કેવળ જ્ઞાન લેવા, ગણિત બીજી જાતનું છે. એક જ ગુણ સ્થાન માં જો જીવ હદબાર સમય કાઢે તો પછી એને નીચે જવું પડે, મુમુક્ષુતામાં હદબાર સમય કાઢે તો નીચે જવું પડે. એવી રીતે ચોથામાં છે, એવી રીતે છે પાંચમામાં છે, એવી રીતે છઠ્ઠા હાથમાં છે. શ્રેણી ન માંડે ત્યાં સુધી આ સ્થિતિ છે, સફળ શ્રેણી માંડીને ઉપાડ ન પડે ને ત્યાં સુધી આપણી સ્થિતિ છે. જૂના થવામાં જોખમ, આપણે સૂત્ર લીધું છે ને કે જૂના થવામાં જોખમ છે. હા, એની સમજો ચારિત્ર ના અધિકારો અત્યારે ચાલતા નથી આપણે શાસ્ત્ર. ચારિત્ર ના અધિકાર ના અંદર ઉપદેશ હોય છે, ત્યાં એવો ઉપદેશ હોય છે, હે મુનિ હું કેવળ જ્ઞાન લેવા નીકળ્યો છું, આયુષ પર્યંત માં લઈએ, નહીતર ચોથે જવું પડશે અનિવાર્યપણે,
જવું પડશે
ચોથે જવું પડશે, બધા તૈયાર જ છે. અને બહુ મોટી જેલ છે, 33 સાગર સુધી છોડે છૂટશે નહીં, ત્યાંથી ક્યાંથી 33 સાગર સુધી નહીં છૂટી એક ત્યાંથી. કેટલી શાંતિ હતી, અહીંયા કેટલી અશાંતિ છે, બધી ખબર પડે. શાંતિ માં ખબર પડે છે કે નહીં? ત્યાં મને રાત ની શાંતિ, ત્યાં ચોથા સંસ્થાન ની શાંતિ, અપરાધ છે એનો દંડ ભોગવા વગર
સિદ્ધાંતમાં આવે છે.
કાલે ગુબારે નો પત્ર છે ને, વીસમું પાનું પર અરે યોગ્યતા તેને પૂર્ણતા કે સંપર્ક 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 સંકલ્પ કા સાથ નહીં દેકર અંત મેં ચ્યુત કરા હી તો દિયા તો ફિર ઇસકા દંડ ભી ભુગતના પડેગા. નિર્વિકલ્પ દશામાં જોર થી આવ્યા એમ થઈ ગયું કે હવે પૂર્ણ થઈ જવું, હવે છોડવું નહીં, આ ત્રિકાળી ને છોડવું નહીં. વિરાટ છે, કેવળ લેવા નીકળ્યા છે, નોલ્યતાનો દંડ ભોગવવો પડે. આયુષ પર્યંત પાંચમો નો આવે એટલો સૂજ નો રસ લઈને ગયા છે, અને ત્યાં પણ એવી ચાલે છે. હજી હજી લાલ છૂટતી નથી, શુભરાગ ની લાલ છૂટતી નથી. જીન છે તો એ તેઓ એ ચારિત્ર નો ચિકાસ છે, વિચાર ની ચિકાસ નથી. ચારિત્ર ચારિત્ર રસ વગર તો એવડો એટલું મોટો અનુભવ સ્થિતિ ક્યાંથી પડે? જો અનુભાગ તીવ્ર ન હોય તો અગાધી અગાતી ની સ્થિતિ તો અનુભાગ ઉપર છે. સ્થિતિ ને અનુભાગ રસ ઉપર જ છે. એવી મોટી સ્થિતિ ક્યાંથી પડી? રસ ની જ રસ ને બતાવે છે. મુનિ દશા હતી તો પણ શુભ રાગ નો રસ વિશેષ હતો, જે પ્રમાણમાં હોવો જોઈએ એના કરતા એ ભૂમિકાનો ભૂમિકા બહાર નો નહીં.
બરોબર,
તો એ શ્રેણી નો માંડી શકે પછી. વારંવાર છઠ્ઠે આવે, ભલે જોર કરીને હાથ મારે પાછા છઠ્ઠે આવે, ભલે જોર કરીને હાથ મારે ભલે પાછા છઠ્ઠે આવે, આમને આયુષ નીકળી જાય. સુમતજી લખે છે પોતે કે સાધો સમય અહીંયા રહેવું નથી, એમ ઉપરનું ગુણ સ્થાન આવતું નથી. અઠ્યાવીસ વર્ષમાં ઓગણીસ વર્ષ મેળવા પત્ર આવે, કઈ ઉપાય કરવો પડશે. પોસાતો નથી એમને, એને એક સ્થાનમાં રહેવું પોસાતો નથી. એક જગ્યાએ હોય એવી વાત એક જગ્યાએ
સહદેવ નકુલ ની ભૂલ તો ના નકળી જતી. સહદેવ નકુલ 33 સાગર ની જેલમાં ગયા, આ પાંચ પાંડવ માં બે પાંડવ ગયા સહદેવ ને નકુલ, ભૂલ તો કેટલી ના નકળી જતી.
નાના કરી ગણો મોટા કરી ગણો જે ગણો ત્રણ ભાઈઓ ને કેવળ જ્ઞાન લીધું એ તો ન કર્યું ને, સ્વર્ગ આવ્યો ત્યારે ત્રણ ભાઈઓ કેવળ જ્ઞાન
લઈ લીધું. બધા પાંચે ઉભા હતા ધ્યાનમાં,
પાંચે મુનિ હતા
ધ્યાનમાં જ હતા, બધા
પાંચે ધ્યાનમાં બેઠા હતા. અને કેવળ જ્ઞાન લીધું, બે નો લીધું એનો અર્થ કે શુભ રાગમાં રોકાણા આવ્યું. રાગમાં રોકાય જયારે આત્માનું ધ્યાન કરવાનું હતું ત્યારે શુભ રાગમાં આવ્યા, એટલે ભોગવવો પડશે. 4:33 સાથે રિસ્પોન્સિબિલિટી જવાબદારી વધારે છે. જૂના થવામાં જોખમ નથી. કોઈ પણ જગ્યાએ જૂના થવામાં જોખમ એ જોખમનો ખ્યાલ હોય છે. જ્ઞાનીઓને એ જોખમનો ખ્યાલ હોય છે. અનિવાર્યપણે બીજું છે જાગૃત હોય છે. મનુષ્યની જાગૃતિ ન હોય એટલે એ તો કેટલો નીચે વી જાય એને ખબર જ ન પડે. મોટાભાગના તો ગ્રહિતમાં આવી જાય છે. અગ્રહિત છૂટીને ગ્રહિતમાં આવી જાય છે. તત્વજ્ઞાનનો અભ્યાસ કરતા કરતા ગ્રહિતમાં આવે છે. હા, પ્રગતિ કરવી જ જોઈએ. પુરુષાર્થથી પુરુષાર્થથી આગળ વધવું જ જોઈએ. બે ભાઈ હોય અને એક ખેતર હોય, કોઈ મકાન હોય, એક જમીન હોય, પ્લોટ હોય, એમાં એક ઇંચ ઓછું આપે તો લે છે લખી ગયા હોય. પચાસ પચાસ ટકા વેચી લેવાના છે, પછી ઓછું સ્વીકારે કરો. મારો હક છે, પૈસાનો વાંધો નથી, મારો હક ડૂબે છે. પૈસાનો મને કઈ સવાલ નથી, મારો હક ઓછો 49% હક મારો હું સ્વીકારવા તૈયાર નથી. એમ અહીંયા એમ કહે છે કે તારો હક પૂર્ણ સ્વરૂપ લેવાનો છે, ઓછો શું કરવા સ્વીકારે છે. પરિપૂર્ણ આત્મા છું, પૂરેપૂરો હકદાર છું. તારા સ્વરૂપને પ્રાપ્ત કરવા, પૂર્ણતા પ્રાપ્ત કરવાનો હકદાર છું. ઓછું શું કરવા પોસાય એને? આ તો અનંતમાં ભાગે પડે છે. એટલી સાવધાની આવવી જોઈએ. કામ કરી લીધું છે, જાગૃતિ કામ કરી લીધું. પોતે લખે છે આ દશામાં આયુષ્ય પૂરું થવું જોઈએ. તો મુનિપદની ભાવના સાધારણ રીતે નથી આવી. આ બહુ અસાધારણ ભાવ આવ્યા છે. મુનિ થવાની તૈયારીમાં જ હતા. આયુષ્ય હતું ને એટલે શરીર સ્વાસ્થ્ય ગડબડ થઈ ગયું બધી. આયુષ્ય બી નહોતું મિત્ર, એ તો એકવાર તો એ ચારિત્રમાં આવી ગયા. ટેબલ જ્ઞાન લેવા માટે ઉપાડ હતો, ચારિત્રમાં તો આવી ગયા હોય. એ તો સોડાની દિન એવું દેખાય. આયુષ હતો એ ચારિત્રમાં આવી ગયા હોય. એટલે એવો ઉપાડ એવો હતો, એવો ઉપાડ. મોક્ષ માર્ગ મેં પ્રયોજન કી સિદ્ધિ મેં માત્ર પુરુષાર્થ કા હી અધિકાર હૈ. તો બીજા જ્ઞાનની લાગણી નથી ચાલતી. કેટલું વિશાળ જ્ઞાન છે, અંગપૂર્વનું જ્ઞાન છે, એની લાગણી નથી ચાલતી. મોક્ષ માર્ગમાં પુરુષાર્થનો જ અધિકાર છે. જેટલો પુરુષાર્થ એટલી કાર્ય સિદ્ધિ. જા
સિદ્ધાંત કઈ વાત કરી? સિદ્ધાંત કઈ
સિદ્ધાંત છે. મોક્ષ માર્ગ મે પ્રયોજન કી સિદ્ધિ મે
માત્ર
પુરુષાર્થ કા અધિકાર હૈ. બીજી કઈ ગડબડ નહીં. જ્ઞાન કી વિશાલતા ઓર સૂક્ષ્મતા પુરુષાર્થ કા કારણ નહીં હોતી. ઘણી સૂક્ષ્મતા છે. સર્વાત સિદ્ધિમાં જ્ઞાન ની નિર્મળતા ઘણી છે અને જ્ઞાન ની સૂક્ષ્મતા ઘણી છે. નહીતર તો એટલા ભેદ સભેદ ક્યાંથી ભાષે? સૂક્ષ્મતા નો હોય તો એટલા ઝીણા સૂક્ષ્મ ભેદ પ્રભેદોમાં જઈ ન શકે. અને સમ્ય જ્ઞાન છે, નિર્મળતા મને દિશા લીધી અહીંયા આવ્યા છે. જ્ઞાનની નિર્મળતા પણ ઘણી હોય છે પણ એ પુરુષાર્થનું કારણ ત્યાં બનતી નથી. ચોથો ગુણ પણ છોડીને પાંચમાં ન આવે. સ્વરૂપ ગ્રહણ થયું તો શક્તિ છે. શક્તિ છે, નિર્મળતા નથી, શક્તિ છે. શક્તિ નથી, સૂક્ષ્મતા અને નિર્મળતા છે. કિંતુ જ્ઞાન કી સ્વરૂપ ગ્રહણ શક્તિ જેટલી બઢતી હૈ ઉતના પુરુષાર્થ સાથ સાથ બઢતા હૈ. પુરુષાર્થ ને સ્વરૂપ ગ્રહણ શક્તિ ને સંબંધ છે. નિર્મળતા જુદી વસ્તુ છે, સ્વરૂપ ગ્રહણ શક્તિ જુદી વસ્તુ છે. એમ જેવું બેને જુદી પાડે છે. હા, સ્વરૂપ ગ્રહણ માં સ્વસ્થ સમજ છે. એટલે નિર્મળતા છે, સૂક્ષ્મતા છે, પણ સ્વરૂપ ગ્રહણ શક્તિ જે હોવી જોઈએ એ શક્તિ ઓછી છે. ચોથા પૂર્તિ છે, પાંચમા માં આવી જોઈએ. મુનિરાજ છે, મુનિરાજ ને નવતત્વ ના નામ યાદ ના રહીએ શિવભૂતિ બની, પણ સ્વરૂપ ગ્રહણ શક્તિ જ્ઞાન એટલો ઓછો છે. સ્વરૂપ ગ્રહણ શક્તિ ખાલી રાજકોટમાં પ્રવચન છે. જ્ઞાન સ્વરૂપ ને ગ્રહે એવી જ્ઞાન માં શક્તિ છે. અવલંબે ગ્રહ એટલે
અવલંબે,
અવલંબે સ્થિર રહી જાય. અવલંબી સ્થિર રહી જાય એટલો પુરુષાર્થ ને એને સીધો સંબંધ છે. અવિના ભાવી છે, પુરુષાર્થ ની સાથે અવિના ભાવી છે. જેટલો પુરુષાર્થ એટલી સ્વરૂપ સ્થિરતા રહી જાય, એટલો ઉપયોગ બહાર નીકળી જાય. પુરુષાર્થ એટલો મંદ પુરુષાર્થ ને લઈને બહાર આવે છે. જ્ઞાન શક્તિ કોની વધારે? શક્તિ ની વાત જુદી છે. આખી એ સ્વરૂપ ગ્રહણ શક્તિ છે.
સ્વરૂપ ગ્રહણ શક્તિ અને પુરુષાર્થ ને કેટલો
બસ અવિના ભાવે સાથે સાથે જ હોય. પુરુષાર્થ એટલી સ્વરૂપ ગ્રહણ શક્તિ વધે. કારણ કાર્ય પુરુષાર્થ કારણ છે, સ્વરૂપ ગ્રહણ કરવાની શક્તિ એનું કાર્ય છે. આનંદ એટલો વધે જેટલો પુરુષાર્થ વધારે એટલો આનંદ વધારે. એટલી નિદ્રા જ્યાં થાય છે, અશુદ્ધિ ની નિદ્રા થાય છે. અશુદ્ધિમાં આકુળતા છે, શુદ્ધિ વધારે છે, શુદ્ધિ વધે છે, નિરાકુરતા નો આનંદ થાય છે. એ સાથે
સાથે
આમ તો બીજા આનંદ ગુણ એ ખીલતા જાય છે. જેટલી સ્વરૂપની એકાગ્રતા વધે પુરુષાર્થથી અનંત અનંત ગુણનો વિકાસ થતો જાય છે. પુરુષાર્થ અનંત ગુણમાં નિમિત્ત પડે છે. પુરુષાર્થનો પર્યાય બાકીના આનંદ ગુણમાં નિમિત્ત પડે છે. અને સર્વગુણોના પર્યાયને સ્વરૂપમાં એકાગ્ર કરે છે.
સ્વરૂપ ગ્રહણ શક્તિ અને પુરુષાર્થ એ તો શક્તિ આવી ને, સ્વરૂપ ગ્રહણ શક્તિ
પુરુષાર્થ શક્તિ પોતે છે. શક્તિ જુદી વસ્તુ છે, રૂપ જુદી વસ્તુ છે. એનું પડખું છે. રૂપ તો અનંત રૂપ છે, એને શક્તિ એક છે અને રૂપ અનંત છે.
જ્ઞાન
જોવે છે કે અંદર માં દરિયા ઉછળે છે. અનંત અનંત ગુણ નો લોટ દરિયાનો ફરતી આવે છે. દરિયો ડોલે છે આખો, દરિયો ડોલે છે. જિસકી જો રુચિ હોતી હૈ ઉસકો ઉસી રસ કી મુખ્યતા હોતી હૈ. જેને જે રુચિ હોય છે તેને તે રસની મુખ્યતા હોય છે. રુચિને રસ અવિના ભાવી રહેશે. ઇસી સે મરણ સમય ભી ઉસી રસ કી ઉગ્રતા હો જાતી હૈ. વગર લાગે સંસારના રસવાળો મરણ પથારી હોય તો એને એ બધું લોતા એ જ હોય. પેલાને બોલાવો, એને આ કામ કર્યું છે કે જરાક પૂછી લ્યો, અને આને બોલાવી લાવજો પછી પછી આને આ કરવાની મારે વાત કરવી છે. એ બધું એને એ જ હું પૂજા કરી છું. મોક્ષ હતા પાછલી ઉંમરમાં હતા, કેટલા વખત પથારી વેપારના બહુ રસ છે. જઈએ તો કંઈક થતો શ્રદ્ધા થાય કે નથી જઈએ, પણ જઈએ તો એમ કે ખરે છાપા બહુ લઈએ. છાપા વેચા કરે ત્યાંથી દુનિયાના સમાચાર તો ખાટલામાં મળી જાય. નવું કેમ નહીં કરવા નહીં. આ સરકારે હવે મગ એક્સપોર્ટ કરવાની છે. ત્યાં મગ મોંઘા થઈ જશે. ગરીબ માણા મગ મગ નહીં ખાય. કેળા એક્સપોર્ટ કરશે કે આ વેપારમાં હતું છે. વેપાર નામ સાકો આવે છે ને જમ્મુ કેટલા મોંઘા થઈ રહ્યા છે. આ સરકારને આવડત જ નથી, ધંધો જ નથી. બધું મોંઘું મોંઘવારી એ સ્વીકારે છે. મેં કીધું પણ ભાઈ આપણે કેટલા દિવસો મોંઘવારી વધે કે મોંઘવારી ઘટે, આપણે દિવસ કેટલા એ નક્કી કરો. એક તો 70 વટાવી ગયા હોય અને એમાં ખાટલા પીડ્યા હોય એવું પાછું વસ્તુ. હવે એ છાપા માટે ના મોંઘું થશે, ના એક્સપોર્ટ થશે, ના ઇમ્પોર્ટ થશે, ના ફલાણું ફલાણું. વેપારનો રશિયો જીવ ખરો ને, બીજું કાંઈ હું જ નહીં. એ વાત કરવા ક્યાં આવ્યા છે? એવું છે. એને એને જેને રુચિ હોય ને એને એ જ રસ આવે, બીજો રસ આવે જ નહીં. એને
બોલાય જ
જાય એને એ ઘોટાતું જ હોય ને. જે રસ હોય એ જ ઘોટાતું હોય. તમે જે છે એને બધું એને આત્મા ઘૂંટાતો હોય, એને આત્મરસ ઘૂંટાતો હોય, એને એવી વાત આવે. જેને જેવો રસ આખી જિંદગી બીજા રસ લીધા હોય એ પછી એમ સમજે કે મરણ વખતે આપણે જાગૃતિ રાખશું કે વાતમાં કાંઈ માલ નથી. આખી જિંદગી જાગ્યો ને એવું હું
જાગ્યો
હું તમે ઘેરાઈ જવાનું. રુચિ જરૂરિયાત ઉપર પડતે શાંતિ ક્યાં છે? એમાં શાંતિ છે બતાવો. રુચિ સંસારની છે ક્યાંય બતાડી દઈએ ક્યાંય શાંતિ હોય તો. મને શાંતિ ક્યાં છે? આ જેટલા સંયોગો છે પૂર્વકર્મ અનુસાર બધાને છે એમાં કઈ જગ્યાએ શાંતિ ગોતે જોઈએ? જેટલા સંયોગોને આશ્રય જે કાંઈ એના પરિણામ થાય છે એમાં શાંતિ ગોતે જોઈએ? ક્યાંય મળે એવું છે? બધે અશાંતિ છે. શાંતિ શાંતિની જરૂર જ લાગે તો જ આ બધું વળે એમ છે. આત્મશાંતિની જરૂર લાગ્યા વિના એને દુઃખથી હટવાનું કેવી રીતે થાય? તપાસ્યા વગર પોતાનું દુઃખ જ એને જણાય નહીં. રસ એવા ચડે છે બધાના સંયોગના કે દુઃખ જ દેખાય નહીં એમ થાય છે. દરિયાના બધાને પી દેવાનો ભાવ કરે. હું હોય તો આમ કરવાનું, હું હોય તો એને પોતાનો આત્મહિત કરવાનો કોઈ વિકલ્પ છે? અંદર એમાં શાંતિ છે એમ કરે, પણ એમાં શાંતિ છે ખરો? એમાં અશાંતિ છે,
હોળી અશાંતિ.
અશુદ્ધ પર્યાય કા મુખ બહાર કી ઓર, ઓર શુદ્ધ પર્યાય કા મુખ અપની ઓર હૈ. દોનો કે મુંહ કી દિશા વિરુદ્ધ હૈ, ઇસી સે વે સહજ ભિન્ન દિખતે હૈ. શું કહે છે? શુદ્ધ પર્યાય નો અંશ છે, બે ની ચક્ર ની દિશા જુદી જુદી, એક આમ ફરે ને એક આમ ફરે, એક આમ ફરે ને એક આમ ફરે. આ એટલે બેસે છે જે પીધી દેખાય છે. વેદનાથ કેમ છે કે બે ની દિશા ઉલટી છે, એક આમ જાય છે એક આમ જાય છે, સ્પષ્ટ ભિન્ન છે, બેની ગતિ જુદી જુદી છે, દિશા જુદી જુદી છે. એક અંશ એક જ પર્યાયમાં, એક અંશ આમ જાય મળે છે, બીજો અંશ આમ મળેલો છે. માટે સહેજ જ ભિન્ન જોવામાં આવે છે. હારવાર આવતો હોય તો ભિન્ન ન દેખાય, પણ હારવાર નથી આવતા એટલે ઉલટા સુલતા ચાલે, માટે ભિન્ન દેખાય છે. સહજ છે, સહજ જ ભિન્ન દેખાય છે, સહજ જ ભિન્ન દેખાય. જુદા જુદા પક્ષેથી વાત કરી,
સરસ વાત,
દિશાના પક્ષેથી આ વાત કરી. પરિણમનમાં દિશાનું પણ એક પડખું છે, દિશાનું પડખું, અવલંબનનું પડખું, રસનું પડખું, અનેક જાતના વિયોજનભૂત મુદ્દા છે. તો સમજવા જોઈએ કે જ્યાં સુધી અંતર તત્વ ની પકડ નથી આવી, અવલંબન નથી આવ્યું, ત્યાં સુધી અંતર ને પણ નથી દિશા. પહેલા તો બધું બહાર જ છે, પહેલા બહાર છે, એનો તો કઈ પકડાશે જ નહીં, અંતર્મુખપણું થયું જ નથી. હવે એને અંતર્મુખપણું કરવું હોય તો એને જ્ઞાન સામાન્ય ઉપર આવવું પડે. અંતરદશા છે જ્ઞાનની, જ્ઞાન વિશેષ છે, એનો સંપર્ક જ્ઞાની સાથે છે, જ્ઞાન સામાન્યનો નથી. જ્ઞાન સામાન્ય ઉપર આવે તો એ વિશેષ સામાન્ય ઉપર આવ્યું, વિશેષ સામાન્ય એ પગની તરફ હતું, એ સામાન્ય ત્યાં પછી દિશા બદલશે. વેદન પકડાશે એટલે દિશા બદલશે, વેદનથી દિશા બદલાય. અંતર્મુખપણું કે સ્વસન્મુખપણું આવે ક્યાંથી? કે વેદન ગ્રહણ થાય ત્યારથી, જ્ઞાનને જ્ઞાનનું વેદન ગ્રહણ થાય ત્યારથી આવે. એ પ્રેક્ટિસ વિજ્ઞાનનો પ્રયત્ન છે. વ્યાપ્તિ વેદકતા, વ્યાપકતા વેદકતા, અને વેદકતા પછી પ્રત્યક્ષતા, પ્રત્યક્ષતા જોર ઉભી કરે. આ તો પોતાની જ્ઞાન દશાની વાત અંશ છે ને, અશુદ્ધ પર્યાયનો અંશ અને શુદ્ધ પર્યાયનો અંશ. એટલે અંશ શબ્દ કાંશમાં એટલે નાખ્યો, એક જ પર્યાયની વાત છે. શુદ્ધતા પર્યાયમાં અને શુદ્ધતા પર્યાયમાં એક જ પર્યાયમાં છે, માટે બે અંશ ચોખવટ કરવા માટે કામ.
આપણામાંથી
એક સમયની પર્યાયમાં પછી ક્યાં રહ્યું? કોઈ પર્યાય જ એક સમય નથી, પછી પેલા પછી કેવી રીતે આવે એ સમજાવો. જેનું લક્ષ પર ઉપર છે એને દર્શનદાન ચારિત્ર પુરુષાર્થની અશુદ્ધ પર્યાય જ ઉપજે ત્યાં સુધી લક્ષ ન બદલાય ત્યાં સુધી. એક સમયે શુદ્ધ નીકળે ને બીજા સમયે અશુદ્ધ થાય ને ત્રીજા સમયે વ્યય થાય ને એવું નથી કાંઈ. પર્યાય જ એક સમય નહીં છે, બીજા સમયે છે જ નહીં. અશુદ્ધ થાય છે મુખ્ય ગુણો જે દર્શન જ્ઞાન ચારિત્ર પુરુષાર્થ સુખ શાંતિ છે એની જે અશુદ્ધતા છે એનો વિચારતા
નથી.
એવું કઈ નથી, એવું કઈ નથી. પર્યાય જશું દૂર જશે બધા જશું બીજા સમય પર્યાય જ નથી ને. સદગુણ હાની વૃદ્ધિ પણ એક સમયમાં છે, સૌ પ્રકારની હાની વૃદ્ધિ પણ એક જ સમયમાં છે, બીજો સમય નથી. પણ હાની વૃદ્ધિની અપેક્ષાઓ જુદી જુદી છે. એ તો કેવડી જરૂર છે અધ્યાત્મનો વિષય તો બુદ્ધિ જુદી. જે કેવળ જ્ઞાન અનુસાર નિરૂપણ છે એ અધ્યાત્મનો વિષય નથી. જેમ કે આ કર્મકરણાનુયોગ તો કર્મના પરમાણુ તો કેવળ જ્ઞાન ગોચર છે, એ અધ્યાત્મનો વિષય નથી. એમાં સદગુણ આની વૃદ્ધિ બીજા અનંતા ગુણો શુદ્ધ પરિણામે છે એ કોઈ બુદ્ધિનો વિષય નથી. શ્રદ્ધા મિથ્યા થાય, જ્ઞાન મિથ્યા થાય, અશાંતિ આકુલતા થાય, પુરુષાર્થ સંધો ચાલે, ચારિત્રમાં રાગ દ્વેષ મોહ થાય, એ બધા બુદ્ધિથી સમજાઈ શકે એવા વિષય છે. એટલે સમજીને જ્ઞાન કરીને જીવ પોતાનો સુધાર કરે દશામાં સમજણપૂર્વક. એમને અંધશ્રદ્ધાથી માની લઈએ એવું તો દરેક મતમાં ઘણા તત્વો કીધા છે, એનું વિજ્ઞાન ક્યાં છે? ત્યાં સાયન્સનું છે. એમ આપણે ઘણી વાતો કરી છે પણ કેટલીક કેવળ જ્ઞાન અનુસાર છે એમાં તો માથું મારે તો નકલ નથી. એમાં કંઈ હાથમાં આવે એવું નથી, પકડી શકે એવી શક્તિ જ નથી જીવની. પણ જે પ્રયોજનભૂત છે એને સુખ દુઃખનું જ્યાં ગ્રહણ થાય છે બુદ્ધિપૂર્વક કે ભાઈ આજે મને સુખ થયું, આ મને અત્યારે દુઃખનો ભાવ થયો, હું દુઃખી છું અત્યારે, હું અત્યારે સુખી છું, એ તો સમજણમાં આવે એવી વાત છે. સમજણપૂર્વક સુધાર કરવાની વાત છે. પ્રશ્ન સ્વીકાર આવે છે ન્યાય છે પરોક્ષપણે, પ્રત્યક્ષ નથી. યહાં તો મહારાજ સાહેબ ને ભૂમિકા તૈયાર કરી છે, ગુરુદેવ નો ભક્તિ કરી છે. મહારાજ સાહેબે બધું તૈયાર કરીને આપ્યું છે તો શબ્દો થોડા સા સુખ કા બીજ બોધેના જીસે મહાનંદ એના પરમાનંદ પ્રગટ થાય. ગુરુદેવે બધો મસાલો હવે જ નાખીને રાંધીને તૈયાર કરીને આપ્યું છે, ખાવાનું પોતાને. મોઢા સુધી કોળીઓ છે રાંધીને, મોઢા સુધી કોળીઓ આપ્યો છે, ચાવીને ગળે ઉતારવાનો પોતાને, બધું તૈયાર કરી દીધું છે. બીજું થોડું સુખનું બીજ મોકલું, બીજી વાત ન કરી, જ્ઞાનની શ્રદ્ધાની કોઈ વાત ન કરી. સુખનું બીજ છે એ વાવી દેને, કે એકવાર સુખ પ્રગટ કરીને કે શુદ્ધોપયોગમાં આત્માને શાંતિ જો એના પરમાં પરમાનંદ થયા હોય નહીં રહીએ કે
સુખનું બીજ વાવી દેવું એટલે શુદ્ધ ઉપયોગ એ વખત કરે હે
બીજ જ્ઞાન પણ કહેવાય છે. સમ્યક દર્શન રૂપે બીજ ઉગી હવે પૂનમ થયા વગર, અને અહીંયા જે બીજ વવાઈ ગયું સુખનું એ કેવળ જ્ઞાન અને પરમાનંદની ઉત્પત્તિ થયા વગર મારા સાથે બધું તૈયાર કરી દીધું છે એટલે એમને મહિમા એ આવે બહુ બહુ દિવસે મંથન કરી કરીને જે વસ્તુ જ્ઞાનીઓના હૃદયના ખૂણામાં પડી હોય સિક્રેટ જેને કહેવાય ગુપ્ત રહસ્યભૂત જ્ઞાનીના હૃદયના રહસ્યોને ખુલ્લા કરીને મૂક્યા હવે તો એક થોડું સુખનું જો બીજ વાગી દેવાય પરમાનંદ થોડું ફાટી જાય છે આવી મોટી ચીજ બહાર મૂકી દીધી છે લાભ લઈ લેવો જોઈએ એમ કે લાભ લઈ લેવાનો પોતાને કરવા આવ્યા હોય ને એને વાત કરી મારા સાહેબે બધું તૈયાર કરીને આપ્યું છે થોડુંક સુખનું બીજ વાગી દો ને પરમાનંદની પ્રાપ્તિ થઈ જશે અત્યારે થોડુંક કરશો પણ એનું એનું ફળ બહુ મોટું છે ઉપયોગ કો અંદર મેં વાલ્મીકિ દુકાને કે બાત હે ને શું કહે છે આપ તમે જે વાત કરો છો પ્રશ્ન કરનાર મૂળ તમે કેવી કહેવા માંગો છો ને મૂર્તિ અંદરમાં વાળવો અંદરમાં ઝુકાવો એ જ વાત છે ને મૂળ તો કહેવાની વાત તો એટલી જ છે ને તમારે કે ઇસમે ભી ઉપયોગ મેં અપનાપન ઓર અપની ધ્રુવ વસ્તુ મેં પરાયાપણ હો જાતા હૈ મારે અંદર વળવું છે કોનામાં આત્મામાં આત્મા બીજો થઈ ગયો મારે વળવું છે મારે વળવું છે પર્યાય એમ કહે છે કે મારે વળવું છે પર્યાયમાં મારા પણ રાખ્યું એ ભૂલ છે પ્રશ્નમાં શું ભૂલ છે ઉપયોગ મેરી ઓર આયગા એસા ના એના પર નામ લેવું એમ ન લેવું કે મારે અંદર વળવું છે ઉપયોગ મારી તરફ ખેંચાઈને આવશે
બરાબર
જુદું છે અનુભવ પ્રકાશન પરિણામ સ્વરૂપનો આશ્રય કરીને સ્વરૂપ લાભ લે છે પરિણામ સ્વ આશ્રય કરીને સ્વરૂપ લાભ લે છે એ લાભ તો પરિણામ લે છે મારો લાભ તો પરિણામ લે છે મારે ક્યાં એના માટે લાભ લેવાનો છે
બરોબર
સ્વરૂપ લાભ તો પરિણામ લે છે કે હું તો એનો એનો જાણનાર છું કે એને એને લાભ લીધો કે ન લીધો લે તો એને એને થોડું હુજે તો લે ન હળવું હુજે તો જાય ઓલી પર હું તો લે છું છું જ્યાં શું ત્યાં છૂટો પડે છે પર્યાયમાં પોતાપણો છોડી દેવાની વાત છે ભૂલ કઈ છે પર્યાયમાં પર્યાયમાં પોતાપણું કર્યું એ ભૂલ છે આપણે પોતાપણું કરીને કરે છે બધું પર્યાયમાં પોતાપણું રાખીને કરતરફ જાય છે મૂળમાં તો પર્યાય દ્રષ્ટિ છે એમાં પર્યાયમાં પોતાપણું કર્યું છે બહેર તત્વમાં પોતાપણું કર્યું છે એટલે બધે બહાર જાય છે એ પર્યાય એ ભૂલ ત્યાંથી મટી જાય તો એ પર્યાય પોતા તરફ આવે જે ભૂલ છે એ પકડી છે એ ઊંડાણમાંથી પકડી છે મૂળમાં ક્યાં ભૂલ છે બહાર જાય છે ભૂલ એ ભૂલ છે એ સ્થૂળ વાત છે અને પર્યાયમાં પોતાપણું થયું છે એ સૂક્ષ્મ વાત છે જો પર્યાયમાં પોતાપણું ન થાય અને ત્રિકાળીમાં પોતાપણું થાય તો પર્યાય વડે થવાનું છે ત્રિકાળીમાં પોતાપણું ક્યાંથી પર્યાય બહાર જવાનું જે પર્યાય અંતઃતત્વમાં પોતાપણું કરશે એ બહાર કેવી રીતે જશે બસ આ ઘૂંચ ઉકલી ગઈ આખે આ તો ઘૂંચ જ છે બીજું કાંઈ નથી પર્યાયની રમત છે ઘૂંચ ઉકલી ગઈ આખે પર્યાયમાં પોતાપણું કર્યું છે કેમ કે વેદાય છે પર્યાય મને વેદના આવે છે હું ભોગવું છું, હું કરું છું, હું ભોગવું છું, કેટલા દોષ કરશે એ પર્યાય દ્રષ્ટિ કેટલા પરિણામમાં બહાર જઈને દોષ કરશે એની ગણતરી નહીં થઈ શકે. સર્વથા બંધ કરી અહીંયા તો પછી એ બીજો કઈ આવશે કે ત્રિકાળ અને આગ સર્વથા બંધ કરીને પછી શું કરતો એ વિશે જુદો છે. અપેક્ષા જ્ઞાન કેવી રીતે કરવું એ વાત છે. પર્યાય તે હું છું એમ નથી આવતો, એમાં શુદ્ધ પર્યાય જે છે એ શુદ્ધ પર્યાય છે, એ ત્રિકાળી આત્મા નથી. ત્રિકાળી આત્મા છે તે શુદ્ધ પર્યાય નથી એમ કેવું છે. વેદન આવે એટલો આત્મા, એટલે વેદન અને ત્રિકાળી બે જુદા જુદા છે એમ કેવું છે, બે એક નથી. ત્રિકાળીમાં વેદન નથી, વેદનમાં ત્રિકાળી નથી. ત્રિકાળી નહીં આલિંગ નહીં આલિંગ દરેક પર્યાયની ભિન્નતાના અંશ છે એ જુદા જુદા. એટલું
પ્રોસેસ તો આ જ છે, ત્રિકાળી માં અહમ પણ કરે તો ઓલો શુદ્ધ પર્યાય છે.
અધ્યાત્મ તો કેવી વસ્તુ પર્યાય બુદ્ધિ ને ટાળવાની જ વાત, એક ધારી ચાલે એક ધારી પર્યાય બુદ્ધિ ને તોડવી, દ્રવ દ્રષ્ટિ કરવી, પર્યાય દ્રષ્ટિ
તોડવી,
એક ધારી વાત.
પરમ કૃપાળુ શ્રી સદગુરુ દેવ નો જય.